నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం కుటుంబమే మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए. एमां जीव अजीव अधिकार चाले छे. जीव अजीव अधिकार में आपणे कलश 37मो करी रह्या छीए. गाथा 55 પછીથી 37મો કળશ છે એનો શ્લોકાર્થ કર્યો છે અને ભાવાર્થ બાકી છે. 37મો કળશ જે લેવામાં આવ્યો તે 50-55 સુધીની 6 ગાથાના અંતમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને લખ્યો છે. એ 50-55 છ ગાથા આવી એની અંદર 29 બોલની અંદર એમાં એમ જણાવવામાં આવ્યું કે એ બધા વર્ણ આદિકના ભાવો અથવા તો રાગ મોહ આદિકના ભાવ જે કહેવામાં આવ્યા ગુણસ્થાન સુધીની વાત બધી કરવામાં આવી. ઉદગળના ભાવોથી માંડી અને ગુણસ્થાન સુધીની જે કંઈ બધી વાત કરવામાં આવી માર્ગના સ્થાન વગેરે કશાય વગેરે બધાની વાત કરવામાં આવી. એ બધું આત્માથી ભિન્ન છે, જુદું છે, કારણ કે આત્માની અનુભૂતિમાં એ આવતું નથી. એટલે એના ઉપર જ્યારે ટીકા થઈ હોય એટલે સ્વાભાવિક છે કે કળશ પણ એને અનુરૂપ જ હોય, એટલે એ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહેવામાં આવે. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાનને પણ એવો ભાવ આવ્યો અને એમણે આ 37મો કળશ લખ્યો. એમાં એમણે વાત કરી છે કે જે વર્ણ આદિક અથવા તો એ રાગ મોહ આદિકના જે ભાવો કયા એ બધાએ આ આત્માથી જુદા છે, આત્માથી ભિન્ન છે, એ આત્માના નથી, આત્માની અંદર નથી. તેથી જ્યારે અંતરદ્રષ્ટિ કરવામાં આવે એટલે કે આત્મા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરવામાં આવે તો એવી અંતરદ્રષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી. એને ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ છે એમાં એને નિજ સ્વરૂપનો અનુભવ થાય છે, એ દેખાય છે, પણ પેલા કોઈ ભાવ એને દેખાતા નથી. માત્ર એક સર્વોપરી તત્વ જ દેખાય છે, કેવળ એક ચૈતન્ય ભાવ સ્વરૂપ જે અભેદ છે, એક રૂપ છે, અખંડ છે, એવું આત્મ સ્વરૂપ જ દેખાય છે, એનો જ અનુભવ થાય છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે પરમાર્થ નય અભેદ જ છે, તેથી તે દ્રષ્ટિથી જોતા ભેદ નથી દેખાતો. પરમાર્થ નય અભેદ જ છે, કોઈ ભેદ નથી. પરમાર્થ નય કહો કે શુદ્ધ નય કહો કે નિશ્ચય નય કહો, જે દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એવું સ્વરૂપ પ્રાપ્ત કરાવનાર જે સ્વરૂપ છે એની દ્રષ્ટિ કરાવતો જે નય એ પરમાર્થ નય. નય એટલે જ્ઞાનનો અંશ, દ્રષ્ટિકોણ. કયા દ્રષ્ટિકોણથી આપણે જ્ઞાન કરીએ છીએ એ નય છે. અહીંયા પરમાર્થ નય લીધો છે એટલે કોઈ નવો નય છે એમ નથી. નિશ્ચય નય ને વ્યવહાર નય પછી પરમાર્થ નય એટલે કોઈ નવો નય આવી ગયો છે એમ નથી. પરમ અર્થને દર્શાવનારો નય. પરમાર્થ નય એટલે પરમ અર્થને દર્શાવનારો નય. પરમ. પરમ શું છે? પવિત્ર છે, જે શાશ્વત છે, જે ત્રિકાળ છે તે પરમ છે, જે બદલાતું નથી એવું પવિત્ર સ્વરૂપ. અર્થ, અર્થ એટલે પદાર્થ, એટલે પરમ અર્થ એટલે પવિત્ર એવું જીવનું સ્વરૂપ, એને દર્શાવનારો નય એટલે પરમાર્થ નય. હવે પરમાર્થ નય જે છે તે એવા સ્વરૂપને દર્શાવનારો હોય તો એમાં પછી ભેદ ક્યાંથી હોય? અભેદ જ હોય. એટલે પરમાર્થ નયથી જે સ્વરૂપ દેખાય છે એમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ ભેદ નથી. કેટલીક વખત શાસ્ત્રમાં શુદ્ધ નયનો વિષય જે છે એની વાત કરતા એ શુદ્ધ નયને જ પછી એ આત્માનું સ્વરૂપ કહી દેવામાં આવે અપેક્ષાથી. એટલે એવી રીતે અહીંયા પણ સમજવું કે પરમાર્થ નય જે આત્માના પવિત્ર સ્વરૂપને, શુદ્ધ નિર્મળ સ્વરૂપને, શાશ્વત સ્વરૂપને દર્શાવનારો છે, એ નય દ્વારા જે સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે એ ખ્યાલમાં આવે છે. એટલે એ નય છે, એ નયને જ એમ કહેવાય કે એ જ ઉપાદેય છે અપેક્ષાથી, એવું ઘણી વાર આવતું હોય છે. એટલે એમ કહેવામાં આવ્યું હોય તો પણ આશય તો એવો જ છે કે એ એનો વિષય છે એ. એટલે અહીંયા પણ પરમાર્થ નય અભેદ જ છે, એટલે ખરેખર તો એ પરમાર્થ નયનો વિષય જે છે તે અભેદ છે. એટલે પરમાર્થ નયને અભેદ કહેવામાં આવ્યો. એટલે પરમાર્થ નય અભેદ છે, ભગવાન આત્મા અખંડ છે, એમાં કોઈ ભેદ છે જ નહીં. તેથી તે દ્રષ્ટિથી જોતા ભેદ નથી દેખાતો. કઈ દ્રષ્ટિથી જોતા? શુદ્ધ નિશ્ચય નયથી, જેવું ભગવાન આત્માનું સ્વરૂપ છે, જે પરમાર્થ નયથી જોતા, જેવું આત્માનું સ્વરૂપ જણાય છે, જે ત્રિકાળ છે, જે ક્યારેય બદલાતું નથી, જે ધ્રુવ છે, જેને કોઈની અપેક્ષા નથી, જે પૂર્ણ છે, જે અખંડ છે, જે અભેદ છે, એને લક્ષમાં લઈ અને એને જોવામાં આવે તો એવી દ્રષ્ટિથી જોતા ત્યાં કોઈ ભેદ દેખાતો નથી, ત્યાં કોઈ ખંડપણું દેખાતું નથી, ત્યાં કોઈ બદલાવ દેખાતો નથી. તે નયની દ્રષ્ટિમાં પુરુષ ચૈતન્ય માત્ર જ દેખાય છે. એટલે પુરુષ એટલે આત્મા, આત્મા માત્ર ચેતન જ દેખાય છે, બીજું કંઈ દેખાતો નથી. અનુભૂતિમાં તો એ ચેતન જ આવે છે. ચેતન એટલે જ્ઞાન દર્શન સ્વરૂપ. જ્ઞાન દર્શન ચેતના છે, એ ચેતના જ એને અનુભવમાં આવે છે, ત્યાં બીજા કોઈ ભેદ અનુભવમાં આવતા નથી. માટે પેલા બધા જે ભેદ કહેવામાં આવ્યા ને, વર્ણ આદિક તથા રાગ આદિક ભાવો, એ બધા આત્માથી પુરુષથી ભિન્ન જ છે, એ ક્યાંય આત્માની અંદર રહ્યા નથી. એટલે શરૂઆત જે કરી એમાં વર્ણથી શરૂઆત કરી, તો વર્ણથી માંડી અને છેલ્લે 29માં બોલમાં ગુણસ્થાન સુધીની વાત લઈ લીધી. એ વર્ણથી માંડી અને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તેમનું સ્વરૂપ આપણે બરાબર અહીંયા તો સમજ્યા છીએ, અને એ ક્યાંય આત્મામાં છે નહીં, એ બધું પર્યાયમાં છે. શુદ્ધ સ્વરૂપ તો ત્રિકાળ એવું ને એવું જ છે, છતાં પણ એના વિશે વધારે વિશેષતાથી જાણવું હોય તો ગોમટસાર આદિ ગ્રંથમાંથી જાણી લેવું, એમ અહીંયા પંડિતજીએ કહ્યું છે. હવે આના વિશે થોડીક વાત પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે કરી છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાંથી 37માં કળશ સંબંધી જે વાત છે એને થોડીક સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, પાનું 127, એમાં કહે છે કે જ્ઞાયક ભાવને અર્થાંત ચૈતન્ય શક્તિ સ્વભાવ ભાવને અંતરદ્રષ્ટિ વડે જોતા તે બધા ભેદ ભાવો દેખાતા નથી. બીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાયક ભાવને અર્થાંત ચૈતન્ય શક્તિ સ્વભાવ ભાવને અંતરદ્રષ્ટિ વડે જોતા તે બધા ભેદ ભાવો દેખાતા નથી. આપણને બધા ભેદ દેખાય છે. કેમ દેખાય છે? કે આપણે પર્યાયનું લક્ષ્ય કરીએ છીએ ને, એટલે એ બધા ભેદ જણાય છે. અંતર તરફ દ્રષ્ટિ થાય અને સ્વરૂપનું લક્ષ્ય થાય તો પછી એમાં એ કોઈ ભાવ દેખાતા નથી. જેને એ ભાવ દેખાય છે એને એટલા માટે દેખાય છે કે એ વખતે એનું લક્ષ્ય પર્યાય ઉપર છે, એ વખતે એનું લક્ષ્ય વર્તમાન પર્યાય ઉપર છે, એટલે એને એમ જણાય છે. એ બધા ભેદ જણાય છે. ગુણસ્થાનના ભેદ કહો કે બીજા કોઈ પણ ભેદ કહો, મારણાસ્થાનની વાત કરો, રાગની વાત કરો, દ્વેષની વાત કરો, કર્મની વાત કરો, કર્મના ઉદયની વાત કરો, એ વિભાવ ભાવોની વાત કરો, એ બધું જે જણાઈ રહ્યું છે એ ક્યારે જણાય છે? કે એના તરફ, એટલે એ બધી પર્યાયો છે, એ પર્યાયો તરફ દ્રષ્ટિ કરવામાં આવે તો જણાય છે. પણ પર્યાયને એક બાજુ ઉપર મૂકી દઈને, એને ગૌણ કરી દઈને, એનું લક્ષ છોડી દઈને, જો ભગવાન આત્મા ત્રિકાળ નાયક પરમ પરિણામિક ભાવ એનું લક્ષ કરવામાં આવે તો નિર્વિકલ્પ ધ્યાનમાં જે અનુભવમાં આવે છે એમાં ક્યાંય આવા ભેદ દેખાતા નથી. એ 29 બોલમાં જે વાત કરી એમાંની કોઈ વસ્તુ એમાં એને અનુભવમાં આવતી નથી. એટલે ગુરુદેવ કહે છે કે અંતરદ્રષ્ટિ વડે જોતા તે બધા ભેદભાવો દેખાતા નથી. વર્તમાન પર્યાય જે બહારનું લક્ષ્ય કરી રહી છે એની દિશા પલટાવી નાખવામાં આવે અને અંતર તરફ એની દિશા થઈ જાય, એટલે કે ધ્રુવ તરફ દ્રષ્ટિને લઈ જવામાં આવે, એટલે કે જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ ઢળે તો અંતર્મુખ થવાય. એટલે વર્તમાન પર્યાય અંતર્મુખ થઈ અને ચિદાનંદ ઘનમય શુદ્ધ અંતર તત્વને જ્યાં જુએ છે ત્યાં એ બધા ભેદો અનુભૂતિમાં જણાતા નથી. અને એ વખતે જે અનુભવમાં આવે છે એ શુદ્ધ નિર્મળ પર્યાય છે, એમાં ભગવાન આત્મા અનુભવાય છે. અને એમ થતાં જે નિર્મળ શુદ્ધ પર્યાય થઈ તે સમ્યક દર્શનની પર્યાય છે, એ શુદ્ધ પર્યાય છે. અને એ પણ ક્ષણિક છે, પછી પાછો એ બહારમાં આવી જાય છે, ફરી પાછો એ પુરુષાર્થ કરે છે અને પાછો આત્મા તરફ વળે છે અને ફરી પાછી એવી શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. પછી એ ત્યાં લીનતા કરે છે, વધારે સમય રહી જાય છે, ફરી પાછો બહાર આવે છે, ફરી અંદર જાય છે. આમ એક પ્રયત્ન કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. અને આ પ્રયત્ન કરવામાં એ જ્યારે બહારમાં હોય ત્યારે એને બીજું કંઈ ગમતું નથી, એટલે બધા પરિગ્રહો જે છે એનો રસ છૂટી જાય છે, એનો રાગ રહેતો નથી, બીજે ક્યાંય કરવાની કર્તૃત્વ બુદ્ધિ પણ રહેતી નથી. એટલે એને સ્વાભાવિકપણે જેમ થાય છે કે આ બધું જે મારું નથી, મારાપણે નથી, એને છોડી અને હું મારા અંતરમાં જ રહું, અને એ માટે એ દીક્ષા લઈ લે છે. સર્વ બાહ્ય પરિગ્રહોનો ત્યાગ એટલે કરે છે. એટલે એવો ત્યાગ જે છે એનું મૂળ ઉદ્ભવ સ્થાન છે એ પોતાના સ્વરૂપનો સ્પર્શ છે, પોતાના સ્વરૂપનો સ્પર્શ છે. એમ થતાં એને આ બાહ્ય ત્યાગનો વિકલ્પ આવે છે અને પરિગ્રહો ત્યાગી અને નીકળી જાય છે. અંતરમાં રહેવાનો જે પુરુષાર્થ છે એ દ્વારા એને એવો અંતરંગ પરિગ્રહ બીજો જે કંઈ છે તે પણ છૂટી જાય છે. એટલે એમ બાહ્ય અને અંતરંગ બંને પ્રકારના પરિગ્રહોનો ત્યાગ કરી અને એ મુનિ થાય છે, એટલે પછી એની લીનતા વધે છે. આમને આમ કંઈ લીનતા થતી નથી. અંદર આત્મામાં જવું, ત્યાં રહેવું, રોકાઈ રહેવું, ત્યાં લીનતા કરવી એ કોઈ સહેલી વાત નથી. સમ્યક દ્રષ્ટિને પણ જ્યારે એ પુરુષાર્થ કરે છે તો એમ થતું નથી. એટલે એ વિકલ્પોથી રહિત થવા માટે અને માત્ર એક જ કાર્ય કરવું છે, જે કરવા જેવું છે એમ સમજીને દીક્ષા ગ્રહણ કરે છે. એટલે એને બાહ્ય અને અંતરંગ બધા પ્રકારના પરિગ્રહનો ત્યાગ હોય છે. એ નિર્ગ્રંથ મુનિ છે, એને એ દશા હોય છે. અને એ તો વારંવાર પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે. એમનો ઉપયોગ તો ત્યાં સ્થિરતા કરવા માટેનો થઈ જાય છે. પહેલા જે ઉપયોગ છે જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા એ આત્મા તરફ ઢળે છે, અને પછી એ ઉપયોગ જે લક્ષ કરાવનારો હતો એ ઉપયોગ પછી સ્થિરતા કરાવનારો થઈ જાય છે. અને જેમને એવી સ્થિરતા થઈ છે, લીનતા થઈ છે, એવા મહાપુરુષો હજી પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ નથી કરી તો બારમાં આવ્યા છે, સાતમે ગુણસ્થાને, છઠ્ઠે ગુણસ્થાને, સાતમે ગુણસ્થાને, છઠ્ઠે ગુણસ્થાને એમ ઝૂલે છે. એ જ્યારે છઠ્ઠે આવે છે તો એમને કરુણા થાય છે, માટે આપણને આવી વાત કહે છે કે ભાઈ એ તત્વને તમે જ્યારે અનુભવો છો ચિદાનંદ ઘનમય શુદ્ધ અંત તત્વ, ત્યારે એની અનુભૂતિ થાય ત્યારે બીજું કંઈ આ ભેદરૂપ કંઈ દ્રષ્ટિમાં આવતું નથી, કંઈ દેખાતું નથી, કંઈ અનુભવાતું નથી. એમ અહીંયા આ વાત કરી છે કે જ્યારે એ અંતર્મુખ થઈ અને શુદ્ધ અંતર તત્વને જુએ ત્યાં બધા ભેદો નીકળી જાય છે, અનુભૂતિમાં જણાતા નથી. અને આ જ માર્ગ છે, ગુરુદેવ કહે છે આ જ માર્ગ છે. પછી પ્રશ્ન થયો, કોઈએ પ્રશ્ન કર્યો છે કે પણ એ માર્ગ પ્રાપ્તિનું કોઈ સાધન છે કે નહીં, કે પછી એમને એમ પ્રાપ્ત થાય છે. સાધનના રશિયા, બાહ્ય સાધનના રશિયાને હજી ઊંડે ઊંડે નિમિત્તનો રસ ને રાગ પડ્યો છે ને, એટલે આવા પ્રશ્ન થાય. ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે સાધન છે ને, પ્રજ્ઞા છીણી અથવા આત્મ અનુભવ એ સાધન છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન, જ્ઞાનરૂપી છીણી. છીણી તમને ખ્યાલ હશે કે છીણીથી પથ્થર તોડી શકાય, કાપી શકાય, કે લોખંડ પણ તોડી શકાય, કાપી શકાય, એને છીણી કહેવામાં આવે. એની ઉપર હથોડો મારવામાં આવે છીણી મૂકીને, એટલે નીચે જે પથ્થર હોય કે લોખંડ હોય એ પણ તૂટી જાય, એના ટુકડા થઈ જાય. તો એવી જ્ઞાનરૂપી છીણી કે જે જ્ઞાન દ્વારા આત્મા અને રાગ બે ભિન્ન પડી જાય, જુદા થઈ જાય, એવી પ્રજ્ઞા છીણી. પ્રજ્ઞા છીણી એટલે શું? કે જે ભગવાન આત્માને અને રાગને જુદા પાડે, કષાયોને જુદા પાડે, જે એનામાં નથી એ બધા પર ભાવો, વિભાવ, ભાવો બધાને જુદા પાડનાર જે જ્ઞાન છે એને પ્રજ્ઞા છીણી કહી છે. એટલે એવા જ્ઞાન દ્વારા, પ્રજ્ઞા છીણી દ્વારા અથવા આત્મ અનુભવ. હવે એ જ્ઞાન જે કહો કે આત્મ અનુભવ કહો, એનો અર્થ તો બંનેનો એક જ છે. કેમ કે જે પ્રજ્ઞા છીણીની વાત કરી છે, જ્ઞાનની વાત કરી છે, તે આ દ્રવ્યશ્રુત માહિતી રૂપે છે એટલું માત્ર નહીં, પણ આત્માનું જ્ઞાન, એ આત્માનું જ્ઞાન વર્તે છે કે આ આત્મા એટલે બાકી બીજું બધું જુદું પડી જાય છે. જેમ છીણી ઉપર હથોડો મારતા નીચે બે ટુકડા થઈ જાય છે, એ રીતે આત્માનું જ્ઞાન એ આત્માને બીજા બધાથી જુદો પાડી દે છે, એમ એ પ્રજ્ઞા છીણી છે. એટલે આત્માનું જ્ઞાન તો કેવી રીતે થાય? સહાનુભૂતિથી થાય, પોતે પોતાના સ્વરૂપને અનુભવે તો આત્માનું જ્ઞાન થાય. એટલે પ્રજ્ઞા છીણી અથવા આત્મ અનુભવ, આત્માનો અનુભવ એ જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. શેનું સાધન? માર્ગનું, મોક્ષ માર્ગનું સાધન એ જ છે, બીજું કોઈ સાધન નથી. વ્યવહારના વિકલ્પ જે છે એ કોઈ સાધન નથી. રાગથી ભિન્ન પડવાનું સાધન બારમાં નથી. બારમાં ક્યાંય એવું સાધન નથી કે જે તમને રાગથી ભિન્ન પાડે. એટલે ભગવાન આત્મા અને બીજા બધાને જુદા પાડનારું સાધન તો આત્માનું જ્ઞાન છે, તે જ છે. એટલે અંતરદ્રષ્ટિ એ જ સાધન છે. આત્મા તરફની દ્રષ્ટિ કરતા જે અનુભવ થયો, જે અનુભવમાં આવ્યું છે એ જ્ઞાન છે, અને એ પછી એ શ્રદ્ધારૂપે ટકી જાય છે. એટલે દ્રષ્ટિ ત્યાં ને ત્યાં જ રહ્યા કરે છે, અને એ જ સાધન, એ જ સાધન છે, અને એ જ અનુભૂતિ છે. જે અનુભૂતિ થઈ એ જ ખરેખર સાધન છે. એવી અનુભૂતિ થાય એટલે જ શરૂઆત થાય છે, ત્યાંથી જ મોક્ષ માર્ગ શરૂ થાય છે. એટલે અંતરદ્રષ્ટિ એ સાધન છે. ગુરુદેવે એક અહીંયા બહુ સરસ વાત કરી છે, એ વાત લેવી છે આપણે. તો ગુરુદેવ કહે છે કે આ સંસારિક ધંધામાં કેટલી સાવધાની રાખે, ખૂબ સાવધાની રાખે. ધંધામાં નાની નાની બાબતની, ઝીણી ઝીણી બાબતની કેટલી બધી સભાનતા વર્તતી હોય, એમાં કેટલો એ ઉલ્લાસિત થઈ જાય, અને એના પરિણામ પણ કેવા ઉલ્લાસિત હોય. એમાં તો એવો ખૂંપી જાય કે વાત ન પૂછો. અને એમાં એને જ્યાં જ્યાં કંઈક નાની મોટી સફળતા મળી હોય તો એનો કેટલો બધો પ્રચાર કરે, જો આમનું આ પુસ્તક બહાર પડ્યું, આમનું આમ થયું, અમને આ સફળતા મળી, અમને આ એવોર્ડ મળ્યો, અમારું આ પ્રોડક્શન થયું, હે, કેટલો બધો એ ઉલ્લાસિત થઈ જાય. અને એની નાની નાની વસ્તુઓ પ્રત્યે કેટલો સભાન હોય, નાની અમથી એક વસ્તુ હોય એને માટે પણ એ કેટલી બધી ચિંતાઓ કરતો હોય, કેટલું બધું હોય. ગુરુદેવ કહે છે કે ધંધામાં કેટલી એ સાવધાની રાખે, સભાનતા રાખે, અને કેટલો ઉલ્લસિત થઈ જાય. કંઈક એચીવ થયું હોય તો બધાને ઈમેલ લખી નાખે, બધાને ફોન કરી દે, જે આવે એને કહી દે, પોતાનું હોય કે પોતાના બાળકોનું કે જેનું પણ કંઈ પણ હોય, કે બધાને એ કહેવામાં એ ઉલ્લસિત થઈ જાય છે. પણ અહીંયા આ સમયસારમાંથી અભૂતપૂર્વ એવી જો કોઈ વાત જાણવામાં આવી હોય તો એમાં એ ઉલ્લસિત નથી થતો, એમાં કોઈને કહેવાય જતો નથી, એ તો પુસ્તક બંધ થાય એની સાથે બધું બંધ થઈ જાય. આત્માની એવી વાત આવી હોય છતાં પણ એને માટે ક્યારેય ઉલ્લસિત થયો છે? ગુરુદેવે એ વાત કરી છે, જો મેં નથી કરી, અહીંયા ગુરુદેવે વાત કરી છે એ હું તો તમારી સમક્ષ રાખું છું, આપણા બધાને માટે એ લાગુ પડતી વાત છે. પ્રભુ ગુરુદેવ કહે છે કે સંસારિક ધંધામાં કેટલી સાવધાની રાખે. જો સાવધાનીની વાત જે છે ને મહત્વની છે, અહીંયા ધર્મ પ્રત્યે પણ એવી સાવધાની રહેવી જોઈએ કે નહીં? ઝીણી ઝીણી બાબતો ધર્મની બાબત છે એને પણ સમજવા માટે પુરુષાર્થ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? એમાં પણ સાવધાની હોવી જોઈએ કે નહીં? સ્વાધ્યાય કરીએ તો પુસ્તક લઈને બેસવું જોઈએ કે ન બેસવું જોઈએ? સ્વાધ્યાયના સમયસર બેસી જવું જોઈએ કે ન બેસી જવું? સ્વાધ્યાયની પહેલા અને પછી અભ્યાસ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? ગુરુદેવનું પ્રવચન સ્વાધ્યાય પછી સાંભળવું જોઈએ કે ન સાંભળવું જોઈએ? કેમ આમાં કેમ સાવધાની નથી રાખતો? એમાં કેમ મોડો પડી જાય છે? એમાં કેમ ભૂલી જાય છે? એમાં કેમ બીજું બધું કરવામાંથી એને ટાઈમ નથી મળતો? ધંધાની વાત હોય તો બીજું બધું બાજુ પર મૂકે છે, અને એમાં તો બરાબર સાવધાની રાખે છે કે ના, સમયસર જવું પડશે ઓફિસ, સમયસર આમ કરવું પડશે, સમયસર તેમ કરવું પડશે. એટલે એવી સાવધાની પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે જરૂરી છે. એટલે ગુરુદેવે કહ્યું છે કે એમાં એ કેટલા ઉલ્લસિત પરિણામ હોય છે, ખૂબ ઉત્સાહ હોય છે, એને અતિ અતિ ઉત્સાહ હોય છે કે આમ કરવું આમ કરવું, આયોજન કરે છે, ધંધામાં બધું આયોજન કરે છે. પણ જે શાશ્વત સ્વરૂપ કાયમ માટે જે રહેવાનું છે એની પ્રાપ્તિને માટે આયોજન કંઈ કર્યું? આટલી ઉંમરથી પણ શું આયોજન કર્યું? કેટલા વર્ષથી એણે આયોજન કર્યું છે કે આટલા વર્ષ આ રીતે હું અભ્યાસ કરીશ, આ પછી હું આ રીતે કરીશ, આ રીતે મારો ચારિત્રનો પુરુષાર્થ થશે, આ રીતે હું સ્વરૂપની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરીશ, દિવસના આટલા કલાક હું મારા સ્વરૂપની પ્રાપ્તિને માટે ગાળીશ, આવા આયોજન કર્યા છે પ્રભુ? એને માટે ઉલ્લાસ આવ્યો છે? ગુરુદેવ બહુ સરસ વાત મૂકી છે કે એમાં કેટલા ઉલ્લસિત પરિણામ હોય છે. અને અહીં જ્યાં ભગવાનમાં જવું છે ત્યાં ઉલ્લાસ ન મળે, સાવધાની ન મળે. ભગવાનમાં જવું છે, પોતાનું નિજ સ્વરૂપ સિદ્ધ સમાન છે. તીર્થંકર ભગવાને કહ્યું છે, કેવળી ભગવાને કહ્યું છે, આ બધા ઋષિઓએ કહ્યું છે, મહાપુરુષોએ કહ્યું છે, નિર્ગ્રંથ મુનિઓએ પોતે પ્રાપ્ત કર્યું છે, અને પછી અનુભવની વાત તરીકે કહ્યું છે, વારંવાર કહ્યું છે. એમને જોઈને પણ આપણને ઉલ્લાસ નથી આવતો કે ઓહો, આ બધું છોડીને ચાલ્યા ગયા, રાજપાટ છોડીને ચાલ્યા ગયા, આમાં ઉલ્લસિત થઈ ગયા. એમને ટાઢ તડકો નહીં લાગતો હોય, ભૂખ નહીં લાગતી હોય, એમને કાંટા નહીં વાગતા હોય, એમને મચ્છર નહીં કરડતા હોય, એમને દુર્ગંધ નહીં આવતી હોય, એમને પ્રાણીઓ રંજાડતા નહીં હોય, શું નહીં હોય, કેટલાય પરિસહ અને ઉપસર્ગો એ સહન કરતા હોય છતાં એ આનંદમાં છે, ને એવા આનંદમાં રહેવા માટે થઈ અને એમને આયોજન કર્યું. ઘર બાર બધું છોડી દીધું, અરે રાજપાટ છોડી દીધા, ચક્રવર્તીએ પોતાની સમૃદ્ધિ બધી છોડી દીધી. કેવું ભવ્ય આયોજન કહેવાય, કેવી સભાનતા કહેવાય, કેટલી સાવધાની, કે પોતે ક્યાંય અટવાઈ ન જાય, કોઈ વસ્તુમાં રોકાઈ ન રહે, માટે બધું સર્વનો ત્યાગ કર્યો, બધાનો ત્યાગ કરીને નીકળી ગયા. કૃપાળુદેવ કહે છે ને સર્વસંગ પરિત્યાગ, કૃપાળુદેવની એવી ભાવના હતી, સર્વસંગ પરિત્યાગ, કોઈનો સંગ નહીં. એટલે વિકલ્પમાં પણ કોઈ વસ્તુ મારી નહીં, કોઈનો સંગ નહીં, વિકલ્પે પણ મારો આની સાથે કોઈ સંબંધ છે એમ નહીં, એનું નામ સર્વસંગ પરિત્યાગ. વસ્તુ છોડી પણ જે મનમાં એમ હોય કે આ અમારું હતું, અમે ઘર છોડ્યું, અમે મહેલ છોડ્યો, એમ નહીં. તો એ હજી અંતરમાં પડ્યું છે. સર્વસંગ, સંગ એટલે બધા વિકલ્પોનો પણ ત્યાગ. કોઈ સાથે હું હતો નહીં, કોઈ મારી સાથે છે નહીં, કોઈ મારું નથી, એમ સર્વસંગ પરિત્યાગ. અંતરમાં જ્યારે આવે એવો ભાવ, ત્યારે એ છોડીને નીકળી જાય અને ચારિત્રનો પુરુષાર્થ ઉતરે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જ્યાં ભગવાનમાં જવું છે ત્યાં આવો કોઈ વિચાર એનો ઉદ્ભવતો નથી. ભગવાનમાં જવું છે ત્યાં એને ઉલ્લાસ આવતો નથી, એને કોઈ સાવધાની વર્તતી નથી, એને કોઈ આયોજન નથી કે હું આ રીતે મારા સ્વરૂપમાં જઉં. ભગવાનમાં જવા માટે કેમ ઉલ્લસિત થતો નથી? અને એમ રહેશે તો પછી ક્યાંથી માર્ગની પ્રાપ્તિ થશે? અહીં કહે છે કે શુદ્ધ અંત તત્વમાં ભેદો નથી. શુભ રાગ અને નિમિત્તની વાત તો ક્યાંય દૂર રહી ગઈ, એ તો સ્થૂળ બહિર તત્વ છે. અંત તત્વ એવું કે જે દ્રવ્ય અર્થાત ચૈતન્ય સ્વભાવ તેને જોનાર, અનુભવનાર, પર્યાયને એમાં ભેદ ભાસતા નથી. સ્વરૂપનું દર્શન કરનારી જે પર્યાય છે, અનુભવ તો પર્યાયમાં થાય ને ભાઈ, અનુભવ કરનારી તો પર્યાય છે ને, ભલે તે એ સમયની છે, બીજા સમયે પણ એવી જ છે, ત્રીજા સમયે પણ એવી છે, અસંખ્ય સમય સુધી એવી પર્યાય છે અને એવો અનુભવ થાય છે. એટલે આપણી રીતે જોઈએ તો કેટલીક ક્ષણોનો જે અનુભવ છે એમાં અસંખ્ય પર્યાયો થઈ જાય છે, અસંખ્ય સમયની પર્યાયો થઈ જાય છે, અને એ બધી પર્યાયો એવી છે, અને એ અનુભવ કરનારી પર્યાય છે એમાં એને કોઈ ભેદ ભાસતા નથી. એકમ પરમ દ્રષ્ટમ સ્થાપ, માત્ર એક સર્વોપરી તત્વ જ દેખાય છે, એટલે કે કેવળ એક ચૈતન્ય ભાવ સ્વરૂપ અભેદ આત્મા જ દેખાય છે. ગુરુદેવ કહે છે આ તો એકલા માખણની વાત છે. શું કહેવું? હવે ભાવાર્થ ઉપરનું પ્રવચન ગુરુદેવે આપ્યું છે, એમાંથી થોડા અંશો આપણે લઈએ. પાનો 128 ઉપર કળશ 37નો ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાંથી ગુરુદેવે જે વાત કરી છે એને આપણે લઈએ. અહીંયા કહે છે કે પરમાર્થ નય અભેદ જ છે, તેથી તે દ્રષ્ટિથી જોતા ભેદ દેખાતો નથી. જો પર્યાય દ્રષ્ટિ કરવામાં આવશે તો ભેદ દેખાશે. પર્યાય દ્રષ્ટિ એ વ્યવહારને છે. અહીંયા દ્રષ્ટિ શું કરવી છે? એ પરમાર્થ નયથી જોવામાં આવે, એટલે કે નિશ્ચય નયથી જેવું સ્વરૂપ છે એવી દ્રષ્ટિ જ્યારે કરીએ ત્યારે શુદ્ધ નય જે દર્શાવે છે એ નય દ્વારા આપણે જ્યારે જાણીએ છીએ, અને એવી દ્રષ્ટિથી જ્યારે અનુભવ કરીએ ત્યારે, એ તો દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ આત્મા બતાવ્યો એનો પહેલા વિશ્વાસ લાવીએ, અને એવો વિશ્વાસ લાવ્યા પછીથી એવો જ અનુભવ કરવાનો છે. એટલે દ્રષ્ટિમાં એ આવે, દ્રષ્ટિ કરીએ અને એ આવે, એટલે દ્રષ્ટિનો વિષય શુદ્ધ અને પછી એવું શુદ્ધ અનુભવમાં આવે એની અહીંયા વાત છે. ત્યારે એ પરમાર્થ નહીં કહેવાય. પરમાર્થ નહીં ક્યારે કહેવાય? કે દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા જેવું સ્વરૂપ છે એવો અભ્યાસ કર્યો, જાણ્યું. એક વખત વાત થઈ, ઘણા વખત પહેલાની વાત છે, અમે ઘરમાં બેસીને સ્વાધ્યાય કરતા હતા ત્યારે કોઈ કે કેમ કહ્યું, કહો આ તો બધું સમજાઈ ગયું, હવે બરાબર છે, હવે બરાબર છે, બધું પતી ગયું. હજી મને એ વાત યાદ છે. અરે પ્રભુ, આ જે સમજાયું એ તો શબ્દો ને શબ્દોના અર્થ સમજાયા, આત્મામાં તો ગયા નથી, શું સમજાયું? આખો દ્રષ્ટિનો વિષય શુદ્ધ કેવો છે એનું કદાચ તમને વર્ણન કરતા પણ આવડે, કદાચ તમે એની ઉપર 10 પાના ભરીને લખી પણ શકો, બોલી પણ શકો, પણ એથી શું? દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા, શુદ્ધ ત્રિકાળ નાયક, અનંત ગુણોનો પિંડ કેવો છે એનું વર્ણન તમે કદાચ 25-50 પાના ભરીને પણ લખી શકો, પણ એથી શું? બધું સમજાયું, તમે બીજાને સમજાવો પણ ખરા, પણ એથી શું? હવે આવડી ગયું એમ. હજી મને એ શબ્દો યાદ છે, બેને એમ કહ્યું, કહ્યું તો બધું આવડી ગયું. આખરે લગભગ 4-1 વર્ષ પહેલાની વાત છે, 3.5-4 વર્ષ પહેલાની વાત છે. નામ નથી આપતો, આપણી સાથે જ છે, બેઠા છે સ્વાધ્યાયમાં. તો એ આવડી ગયું શું કામનું? આત્મામાં ગયા વિના એ સમજાઈ ગયું એ શું કામનું? એ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એની વાત નથી, અહીંયા પરમાર્થ નય કહ્યું છે. એટલે કે એવો જયારે અનુભવ કરવામાં આવ્યો હોય ત્યારે એ નયને પરમાર્થ નય કહેવાય. ત્યાં સુધી એ પરમાર્થ નય બનતો નથી. આત્માનું સ્વરૂપ એ જેવું છે તેવું પહેલા દ્રવ્યશ્રુત દ્વારા અભ્યાસ કર્યો અને પછી ભાવશ્રુત પ્રગટ થયું, સ્વરૂપમાં ગયો, સ્વરૂપનું દર્શન થયું, તો એ જે નયથી સ્વરૂપનું દર્શન થયું એ પરમાર્થ નય છે. તો એવા પરમાર્થ નયની વાત કરતા અહીંયા કહ્યું છે કે એવી જયારે દ્રષ્ટિ થાય છે ને જે અનુભવમાં આવે છે એમાં કોઈ ભેદ હોતો નથી. પરમાર્થ નયની દ્રષ્ટિમાં આત્મા એક ચૈતન્ય માત્ર જ દેખાય છે. પરમાર્થ દ્રષ્ટિ પર્યાયના ભેદોને સ્વીકારતી નથી. પરમાર્થ દ્રષ્ટિ પર્યાયના ભેદને ક્યાંથી સ્વીકારે? પ્રભુ, આ તો કેટલું સહેલું ને સરળ છે, સમજાય એવું છે. અંતરમાં બેઠા હોઈએ ત્યાં ક્યાં પર્યાય તરફ લક્ષ જાય જ છે. પર્યાય તરફ લક્ષ જાય તો પછી એ સ્વરૂપથી જુદો પડી જાય છે, છૂટો પડી જાય છે, ચ્યુત થાય છે, ત્યાંથી બહાર નીકળી જાય છે. પર્યાયની દ્રષ્ટિ કરે છે એટલે શું થાય? સ્વરૂપની દ્રષ્ટિ થઈને સ્વરૂપનો અનુભવ કરનારી જે પર્યાય છે એ તો આનંદની ક્ષણો છે. એમાં બીજું ક્યાં કઈ લક્ષમાં આવે છે? એ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એને જે તો ધ્યાવે છે એવું એ ધ્યાન છે. એટલે અહીંયા કહે છે કે પરમાર્થ દ્રષ્ટિ પર્યાયના ભેદોને સ્વીકારતી નથી. સ્વીકારતી નથીનો અર્થ આ થાય છે કે એનો એ અંદરમાં આવતી જ નથી. વસ્તુ આવે તો સ્વીકારવાનો પ્રશ્ન થાય ને. જ્યાં પોતાનું સ્વરૂપ ત્રિકાળ નાયક ધ્રુવ અનુભવાય છે, આનંદ 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 અપૂર્વ આનંદનો અનુભવ થાય, એને પછી બીજું ક્યાંથી અંદરમાં કંઈ આવે? કંઈ અંદર આવી શકતું જ નથી ભાઈ. શબ્દો છે ને એના એના મૂળમાં જવાનું છે ભાઈ. સ્વીકારતી નથી એટલે કોઈ એમાં કોઈ અર્થની રીતે શબ્દની રીતે શાબ્દિક કોઈ લડાઈની વાત નથી કે નથી સ્વીકારતી, એ નથી વાત પ્રભુ. આ તો વાત અંતરની છે. અંતરની દ્રષ્ટિ થઈ, અંતરમાં ગયો, ભગવાન આત્માનો સ્પર્શ થયો છે અને અંદર એ પ્રભુને લઈને બેઠો છે, એની સાથે રહ્યો છે, એક રૂપ રહ્યો છે. ત્યાં બીજું શું પ્રવેશે? કોણ આવે અંદર? કોણ આવે ભાઈ? કોઈ ના આવે. એટલે અહીંયા એમ કહ્યું કે પરમાર્થ દ્રષ્ટિ પર્યાયના ભેદોને સ્વીકારતી નથી. જો આ તો અનુભવની વાણી છે ને એ ગુરુદેવે કહી છે. જે અનુભવાયું છે એ વાત અહીંયા એમણે કહી છે. એટલે વ્યવહાર નય છે જ નહીં એમ નથી. વ્યવહાર નય નથી એમ નથી, પણ એ કાળે એ વખતે કંઈ આવતું જ નથી, એ વખતે દેખાતું નથી. કેમ કે એ બધું પર્યાયમાં રહ્યું છે તો એ વખતે ક્યાંથી એ અનુભવમાં આવે? નય છે, વ્યવહાર નય છે, અને નય છે એ શું છે? જ્ઞાનનો અંશ છે. અને જ્ઞાનનો અંશ હોય તો એને કોઈ વિષય પણ હોય, કેમ ન હોય? હોય. વ્યવહાર નય છે એને પણ એનો વિષય છે. વ્યવહાર નયનો પણ વિષય છે. જેમ નિશ્ચય નયનો શુદ્ધ નયનો વિષય છે, પરમાર્થ નયનો વિષય બતાવ્યો, એવી રીતે વ્યવહાર નયનો પણ વિષય છે, નથી એમ નથી. માટે વ્યવહાર નયનો વિષય જે ભેદ તે છે, જે આરોપ છે તે વ્યવહાર નયનો વિષય છે. જે ખંડ ખંડ જ્ઞાન કરવાની રીત છે એ બધો વ્યવહાર નયનો વિષય છે. એટલે વ્યવહાર નયનો વિષય, આપણે વ્યવહાર નય વિશે વ્યવહારની વાત ઘણી કરી છે. ચાર પ્રકારે આપણે કઈ રીતે વ્યવહાર હોય એ બધી વાત આપણે અગાઉના સ્વાધ્યાયમાં એક દિવસ કરી છે, ઘણો વિસ્તાર કર્યો છે. અત્યારે વધારે વાત નથી લેતા, પણ અહીંયા એ વાત લીધી છે કે વ્યવહાર નય છે અને એનો વિષય છે. અને વ્યવહાર નયનો વિષય કેવો છે? એ ભેદરૂપ છે. એ ભેદરૂપ વિષય છે, એ અભેદ નથી. એ ત્રિકાળી ભગવાન આત્મા એ વ્યવહાર નયનો વિષય નથી, એ નિશ્ચય નયનો વિષય છે. એટલે વ્યવહાર નયનો વિષય જે ભેદ છે એ અનુભૂતિના કાળે એમાં આવતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે જે અનુભૂતિના કાળે ના આવે એ આત્માનું મૂળ સ્વરૂપ પણ હોય નહીં, આત્મામાં હોય નહીં, તો પછી એનો આશ્રય કરવાથી શું ફાયદો થાય? એટલે ભાઈ તે આશ્રય કરવા લાયક નથી, માટે તેનો અહીં નિષેધ કર્યો છે. જો ગૌણ કરીને નિષેધ કરેલો છે, વ્યવહાર નય નથી એમ નહીં. સ્વીકાર્યું ગુરુદેવ પોતે અહીંયા કહે છે કે વ્યવહાર નય છે અને વ્યવહાર નયનો વિષય પણ છે, પણ એ બધું ભેદરૂપ છે, એમાં આરોપિત કથન છે. જ્યાં જે નથી ત્યાં તેને દર્શાવવામાં આવે છે. જેમ કે ઘીનો ઘડો હોય નહીં ભાઈ, ઘડો માટીનો હોય પણ એમાં ઘી રાખવામાં આવે એટલે એને એની ઉપર આરોપ કરીએ છીએ આપણે કે ઘીનો ઘડો, એ વ્યવહાર ના એનું કથન છે. એવી રીતે જુદી જુદી જગ્યાએ ઘણી બધી વસ્તુ એ દર્શાવવામાં આવી હોય કે આત્માના રાગ અને દ્વેષ, આત્માના રાગ ને દ્વેષ હોય નહીં, એ બધું પર્યાયમાં હોય, એ ક્ષણિક વસ્તુ છે, એ વખતની યોગ્યતા છે, એ વખતે એ અશુદ્ધ ઉપાદાન છે માટે એ રાગ અને દ્વેષ છે, એ આત્માના હોય નહીં. એટલે અહીં આરોપિત કથન કરવામાં આવ્યું હોય તો એ વ્યવહારના એનો વિષય થાય. ગુણસ્થાન, ગુણસ્થાન જીવને ક્યાંથી હોય? જીવ પોતે શુદ્ધ છે, ત્રિકાણ શુદ્ધ છે, એને વળી શુદ્ધિ ને અશુદ્ધિ બે ભેગી હોય ને એ પ્રમાણે પછી એની શુદ્ધિ વધતી જાય, ગુણસ્થાન એક પછી એક ઉપર આવતા જાય, એવું ક્યાંથી હોય પ્રભુ? આત્માને એ વસ્તુ છે જ નહીં. પણ એ આરોપ એવો કરવામાં આવે છે કેમ કે એવી પર્યાય હોય છે, એ વખતની એ યોગ્યતા છે, એ અનુસાર એવો આરોપ કરવામાં આવે કે જીવ અત્યારે ચોથા ગુણસ્થાને છે અને પાંચમા ગુણસ્થાને છે, સાતમે છે. આ બધી વાત જે કરવામાં આવે એ બધું વ્યવહાર નયનો વિષય છે. એવું ખંડ ખંડ ભેદરૂપે આત્માની અંદર કંઈ છે જ નહીં એટલે અનુભૂતિમાં પણ એ આવતું નથી. એટલે એ વ્યવહાર નયનો જે વિષય છે એ આશ્રય કરવા લાયક નથી. તમે ગુણસ્થાનના ભેદ, માર્ગના સ્થાન, રાગ દ્વેષ આનો જ અભ્યાસ કર્યા કરો, કર્મનો જ અભ્યાસ કર્યા કરો બસ, અને પછી કહો કે આવડી ગયું, એમાં આત્મામાં કેવી રીતે જવાશે? તમારે કરવું છે, જે કરવું છે એ શું છે? જે કરવું છે એ તો એ છે ને, તમારે તો પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું છે. અને તમે તો આ વાતને સમજી વાંચી વિચારી ગોખી ગયા, બોલી ગયા, આવડી ગયું, એથી શું ફાયદો? એ બધું જાણવા લાયક છે, આદરવા લાયક નથી, આશ્રય કરવા લાયક નથી. આશ્રય તો એક શુદ્ધ ત્રિકાળ સ્વરૂપ જે છે એનો જ હોય, એ આદરણીય છે. એટલે નિશ્ચય નયનો વિષય ભગવાન આત્મા ભૂતાર્થ, એ ભૂતાર્થનો આશ્રય હોય. 11મી ગાથામાં વાત આવીને ભૂતાર્થના આશ્રય સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ભૂતાર્થ જ સત્યાર્થ છે અને અભૂતાર્થ છે એ બધો વ્યવહાર છે, તે ખંડ ખંડ કરીને જણાવનારું છે, એ આરોપિત કથન કરનાર છે. એને એને બિલકુલ કાઢી નહીં નાખવું એમ કરીને 12મી ગાથામાં એમ કહ્યું કે એ બધો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે પણ આદરેલો નહીં. એટલે વ્યવહાર છે, એનો વિષય છે અને એ બધો જાણવા લાયક છે, નહીં કે એ આદરવા લાયક છે, એ વાત અહીંયા લીધી છે. પણ નિશ્ચય નયનો વિષય જે ભગવાન આત્મા, એનો અનુભવ કરવામાં આવે તો એમાં આ વ્યવહારથી કહેલી જે બધી વાતો, જે પર્યાયમાં જે દેખાય છે, જે સમજવા આવે છે, એ બધી વસ્તુ એ અનુભવના કાળે હોતી જ નથી, એ વાત અહીંયા કહી છે. એના પછીના પેરેગ્રાફમાં થોડીક વાત છે અગત્યની, એ પણ આપણે સાથે લઈએ કે આ શાસ્ત્રની એટલે અહીંયા સમયસારની ટીકાના ચોથા કળશમાં આવે છે કે નિશ્ચય નય અને વ્યવહાર નયને વિષયની અપેક્ષાએ વિરોધ છે. બંનેના વિષય જુદા છે પ્રભુ. નિશ્ચય નયનો વિષય જુદો અને વ્યવહાર નયનો વિષય જુદો છે. એટલે વિષયની અપેક્ષાએ વિરોધ છે. તથા ભગવાને તો એક શુદ્ધ ત્રિકાળી જીવને જ ઉપાદેય કહ્યો છે. ભગવાન આત્મા એ જ ઉપાદેય છે. એનો અર્થ કળશ ટીકાકારે આવો કર્યો છે કે આસન ભવ્ય જીવો દિવ્ય ધ્વનિ દ્વારા કહી છે ઉપાદેયરૂપ શુદ્ધ જીવ વસ્તુ, ઉપાદેયરૂપ જે શુદ્ધ જીવ વસ્તુ છે તેમાં સાવધાનપણે રૂચિ શ્રદ્ધા પ્રતીતિ કરે છે. જીન વચસી રમંતે, એનો અર્થ આ રીતે કરેલો છે. વિવરણ શુદ્ધ જીવ વસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે તેનું નામ રૂચિ શ્રદ્ધા પ્રતીતિ છે. શુદ્ધ જીવ વસ્તુ ભગવાન આત્મા, એનો પ્રત્યક્ષપણે અનુભવ કરવો એ જ સાચી શ્રદ્ધા અને એ જ રૂચિ અને એ જ પ્રતીતિ છે. જીન વચનમાં રમવું એનો અર્થ એ થાય છે. જીનેશ્વરની શ્રદ્ધા કરવી એનો અર્થ એવો થાય છે કે પોતાના સ્વરૂપમાં રમવું, પોતાના સ્વરૂપમાં રમણતા કરવી. કેમ કે જીનેશ્વરના વચનમાં એ જ વાત આવી છે અને જીનેશ્વર ભગવાન જે થયા એમણે પણ એ જ રીતે પુરુષાર્થ કરીને એ પ્રાપ્તિ કરી છે. એ પદને એ પામ્યા છે તો પોતાના સ્વરૂપમાં રમણતા કરીને પામ્યા છે, કોઈ શુભભાવથી પામ્યા છે એમ નથી. એટલે એ જ વસ્તુ એમને ઉપાદેય કરી અને એ પદની પ્રાપ્તિ કરી, એટલે માર્ગ એ જ છે. અને આપણે પણ એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે એવા શુદ્ધ સ્વરૂપને ઉપાદેય કરી એનો આશ્રય કરી અને એની પ્રાપ્તિ કરી શકીએ. બીજો કોઈ માર્ગ નથી. જીન વચનમાં નિશ્ચય અને વ્યવહાર બંને નય કહ્યા છે, પરંતુ બંને નયમાં ન રમાય. બહુ સ્પષ્ટતા કરી દીધી છે, બે નયમાં રમાતું નથી. વ્યવહાર નય જાણવા માટે છે, નિશ્ચય નય છે તે આશ્રય કરવા માટે છે. કાં તો અજ્ઞાનપણે વ્યવહાર નયના વિષયમાં રમાય, અથવા તો જ્ઞાનપણે અંતરના વિષયમાં રમાય. બે રમની અંદર રમાતું નથી. તો બે નય શા માટે કયા? તો બે નય એટલા માટે કયા કે પેલો જાણવા લાયક છે, એ ક્ષણિક છે, એ પર્યાય છે, એને પણ એને જાણવી પડશે. કેમ કે એને પુરુષાર્થ ઉપડ્યો છે, અને એ જ્યારે પુરુષાર્થ ઉપડ્યો છે અને શુદ્ધિની વૃદ્ધિ કરી રહ્યો છે, તો એને એ સમયે સમયે એને જાણવું પડશે કે કેટલી શુદ્ધિ થઈ અને કેટલી હવે બાકી રહી, અશુદ્ધિ કેટલી બાકી રહી, કેટલી દૂર કરવાની છે. એટલે એ જાણવા લાયક છે. પણ પુરુષાર્થ જે છે તે શેનો છે? પુરુષાર્થ તો એ નિશ્ચય નહીંથી જેવું શુદ્ધ સ્વરૂપ છે એની પ્રાપ્તિ કરવા માટેનો જ પુરુષાર્થ છે. એટલે એના આશ્રય જ થાય છે. જાણવાથી કંઈ થતું નથી, જાણવા માત્રથી થતું નથી, પણ પુરુષાર્થ કરવો છે ત્યારે એ જાણેલો એ પ્રયોજનવાન છે. પુરુષાર્થ જે નથી કરતો એને માટે તો કોઈ પ્રશ્ન જ નથી. 12મી ગાથામાં પણ એમ જ છે કે સોનાની ઓરને તપાવતા 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 ક્યાં સુધી તપાવવી? તો કે એ પૂર્ણ શુદ્ધ થાય ત્યાં સુધી. પણ પૂર્ણ શુદ્ધ થઈ છે ત્યાં સુધીમાં જુદા 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 અનેક રંગો દેખાશે. એનું જો ભાન નહીં હોય તો એ અડધે આવીને અટકી જશે. પુરુષાર્થ આગળ નહીં કરે એટલે કે પછી એને તપાવવાનું બંધ કરી દેશે. પણ જો એને ભાન હશે કે ના હજી આ બાકી છે શુદ્ધિ, તો એ આગળ પુરુષાર્થ કર્યા કરશે. એટલે પૂર્ણ શુદ્ધ થાય ત્યાં સુધી એને એ બધી અશુદ્ધિ સહિતની જે દશાઓ છે એ જાણવી જરૂરી છે. પણ એ જાણવાથી પુરુષાર્થ નથી થતો. કોઈ એની પાસે જુદી જુદી અશુદ્ધિવાળા ટુકડા લાવીને મૂકી દે એટલે કંઈ એની ઓર જે છે એ શુદ્ધ નથી થઈ જતી. એણે પોતે જાતે પુરુષાર્થ કરવાનો છે, એને એ ઓરને તપાવવાની છે. જુદા જુદા એવા કોઈ આપણને કોઈ ઓર ગરમ કરેલા આના બધા પીસીસ લાવીને મૂકી દે આપણી સામે, તો એથી કંઈ પુરુષાર્થ નથી થતો. પુરુષાર્થ તો તાપ આપવાનો કરવો જ પડે છે. પણ એ જાણેલું છે કે આ જે છે તે અશુદ્ધિ છે, હજી અશુદ્ધિ છે, અશુદ્ધિ છે. આ એને કાર્યકારી થાય છે, એ રીતે કાર્યકારી થાય છે કે એનો પુરુષાર્થ અટકી નથી જતો. એટલે જાણેલો પ્રયોજનવાન છે, એમાં કોઈ પુરુષાર્થ નથી. પુરુષાર્થ તો તાપ આપવાનો છે. તાપ આપવો એ પુરુષાર્થ છે. અહીંયા તાપ આપવો એટલે પોતે પોતાના સ્વરૂપમાં જવું, એવો પુરુષાર્થ કરવાનો છે. અને ક્યાં સુધી એ પુરુષાર્થ? તો પોતે સ્થિર થઈ જાય ત્યાં સુધી, પૂર્ણપણે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે ત્યાં સુધી એને પુરુષાર્થ કરવાનો છે. અટકી જવાનું નથી. એક વખત આનંદનો અનુભવ થયો પછી પ્રમાદમાં પડવાનું નથી. અને એ તો એવું થતું પણ નથી. જેને એવો આનંદનો અનુભવ થાય છે એને સ્વાભાવિક રીતે અંતરમાંથી પુરુષાર્થ ઉપડે જ છે. અને સમ્યક દ્રષ્ટિ જે થયો છે એ વધુમાં વધુ 15 ભવે મોક્ષે જાય જ છે. તો આ સંબંધી આપણે ઘણી વાત લીધી. હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણ આદિક ભાવો જીવના નથી, તો અન્ય સિદ્ધાંત ગ્રંથોમાં તે જીવના છે એમ કહ્યું છે? તેનો ઉત્તર 56મી ગાથામાં આપે છે. હવે શિષ્ય પૂછે છે કે આ બધું જે તમે કહ્યું એ બધા 55 ગાથા સુધીમાં જે વાત કરી એમાં એમ કહ્યું કે વર્ણ આદિક ભાવો અને રાગ દ્વેષ વિકાર ભાવો એ બધા જો જીવના નથી, તો પછી બીજા સિદ્ધાંત ગ્રંથમાં એને જીવના છે એમ કેમ કહ્યું છે? તો એના ઉત્તર રૂપે અહીંયા 56મી ગાથા કહેવામાં આવી છે. આપણે 56મી ગાથા લઈએ. સમયસાર ગાથા 56. વ્યવહારેણ ત્વેતે જીવસ્ય ભવંતિ વર્ણાર્થા ગુણસ્થાનાંતા ભાવા નતુ કેચિંશ્ચય નયસ્ય. ગુજરાતીમાં ગાથા છે, હરિજીત. વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી પણ કોઈ એ ભાવો નથી આત્માતણા નિશ્ચય થકી. 56મી ગાથાનો ગાથાર્થ લઈએ. 56મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે એ તે એટલે આ વર્ણાદ્યા ગુણસ્થાનાંતા ભાવા, વર્ણથી માંડી અને ગુણસ્થાન સુધીના, વર્ણથી માંડી અને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહારેણ તું એટલે વ્યવહાર નહીંથી તો જીવસ્ય ભવંતી જીવના છે માટે સૂત્રમાં કહ્યા છે. તું એટલે પરંતુ નિશ્ચય નયસ્ય નિશ્ચય નયના મતમાં કેચિત્ત ન તેમાંના માના કોઈ પણ જીવના નથી. ગાથાર્થમાં સ્પષ્ટ કરી દીધું કે એ બધું જે કહેવામાં આવ્યું છે તે વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે એટલે એ વ્યવહાર નહીંથી તો જીવના છે અને માટે જ એ બીજા બધા સિદ્ધાંતના ગ્રંથમાં એને જીવના કહેવામાં આવ્યા છે. પરંતુ સાથે એ વાત ભૂલી ન જવી કે નિશ્ચય નહીંના મતની અંદર એમાંનો કોઈ ભાવ જીવનો નથી. નિશ્ચય નહીંથી જો જોવામાં આવે તો એક પણ ભાવ જીવનો નથી. એ ભાવ વ્યવહાર નહીંથી જીવના છે એટલા માટે એ સિદ્ધાંતના શાસ્ત્રોમાં કહેવામાં આવે છે. ટીકામાં અહીંયા કહે છે કે અહીં વ્યવહારનય પર્યાય આશ્રિત હોવાથી, જો વ્યવહારનય પર્યાય આશ્રિત છે, બહુ સ્પષ્ટ ચોખ્ખું લખ્યું છે, વ્યવહારનય છે એ નિશ્ચય આશ્રિત નથી એટલે કે દ્રવ્ય આશ્રિત નથી, એ પર્યાય આશ્રિત છે. નિશ્ચયનય જે છે એ દ્રવ્ય આશ્રિત છે, જ્યારે આ વ્યવહારનય છે એ પર્યાય આશ્રિત છે. એટલે પર્યાયનું લક્ષ કરીને જે કહેવામાં આવે છે એ બધો વ્યવહાર નહીં છે. ખંડ ખંડ રૂપે જે કહેવામાં આવે છે એ બધો વ્યવહાર નહીં છે. ભેદ કરી અને જે સમજાવવામાં આવે છે એ બધો વ્યવહાર નહીં છે. જે જ્યાં નથી ત્યાં એની ઉપર આરોપ કરીને જે કહેવામાં આવે છે એ બધો વ્યવહાર નહીં છે. જે શાશ્વત નથી, જે શાશ્વત નથી, ક્ષણિક છે, જે ચાલ્યું જાય છે, જે બદલાઈ જાય છે, એ બધું વ્યવહાર નહીં છે. એટલે વ્યવહાર નહીં છે એ પર્યાય આશ્રિત છે. સ્થિતિ, પર્યાય એટલે સ્થિતિ, એક સમયની અવસ્થા, એને આપણે પર્યાય કહીએ. એ વખતની એ દશા, સ્થિતિ, એ જે દશા જે છે એનું લક્ષ્ય કરી અને જે કહેવામાં આવે, કોઈ પણ પદાર્થની સ્થિતિ કેવી છે એનું લક્ષ્ય કરીને જો કંઈ પણ કહેવામાં આવે તો એને એમ કહેવાય કે પર્યાય આશ્રિત કથન થયું. મૂળ દ્રવ્યને જોવામાં ના આવે અને એની એ જે સમયે એની પર દ્રષ્ટિ કરવામાં આવી છે એ સમયની જે સ્થિતિ છે એના આધારે જો કથન કરવામાં આવે તો એ બધા કથનો એ પર્યાય આશ્રિત કથન કહેવામાં આવે. સોનાનું વર્ણન કરતા હોઈએ ત્યારે એ બંગડી છે અને બંગડીનું વર્ણન એના શેપને એની બધી વાત કરવામાં આવે તો એ બધું પર્યાય આશ્રિત કથન થયું કહેવાય. એમાં સોનાનું વર્ણન આવતું નથી. સોનું દ્રવ્ય છે, સોનાની પર્યાય જે છે એ બંગડી રૂપે છે તો પછી બંગડીનું લક્ષ કરીને કહેવામાં આવે આ ગોળ છે ને આમ છે ને તેમ છે તો એ બધું પર્યાયનું વર્ણન થયું, એ પર્યાયના આશ્રય થયેલું વર્ણન છે. સોનાને કોઈ ગોળ નથી કે ચોરસ નથી, કંઈ નથી, સોનું સોનું છે. સોનાના ગુણો જુદા છે. સોનાના ગુણો જે છે એ દ્રવ્યના ગુણો છે અને પેલું જે છે તે પર્યાય છે. એટલે પર્યાય જે છે એ તો બદલાય એવું છે, જ્યારે સોનાના દ્રવ્યના ગુણો જે છે એ કંઈ બદલાતા નથી. એટલે પર્યાય બદલાતી વસ્તુ છે એનો આધાર લઈ અને જે કંઈ સમજવામાં આવે એ બધું ખોટું પડે. એ શાશ્વત હોય નહીં, એ કાયમ રહી શકે એવું હોય નહીં, એ બદલાતી વસ્તુ છે. છતાં પણ એ હોય તો છે ને, બંગડીનું પણ વર્ણન થઈ શકે છે ને, એ હોય છે ને, એ એક સમયનું એ સત્ય તો છે ને. બંગડીની પર્યાય એ સમયે હતી ને, એટલે હોવા પડે છે, તો એ સમયનું એ સત્ય છે. એટલે પર્યાય છે એ પણ સત છે, હોવા પણ છે, એ સમય તો છે, એટલે એ સમયનું સત છે. અને એનો આશ્રય કરીને જે કંઈ કહેવામાં આવે એ શાશ્વત હોય નહીં, કાયમી એ ટકી રહે એવું હોય નહીં. એટલે પર્યાયના આશ્રયે જે કંઈ વાત કહેવામાં આવી હોય એ બધીને વ્યવહાર નહીં કહેવામાં આવે, એટલે આખો વ્યવહાર નય છે એ પર્યાય આશ્રિત છે. અને એ પર્યાય આશ્રિત નય છે એટલે એના વિશે કેટલું વજન આપવું, કેટલું સમજવું, કે એ આમાંથી આપણને ખ્યાલમાં આવે છે, ફલિત થાય છે કે વ્યવહાર નય પર્યાય આશ્રિત હોવાથી. હવે આગળ વાત કરે છે ઉદાહરણની કે સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ લાલ રંગની જેમ, વસ્ત્ર છે સફેદ જ છે, મૂળથી વસ્ત્ર તો સફેદ જ છે, પણ લાલ રંગથી એ રંગાયું છે એટલે લાલ રંગ જે છે એ વસ્ત્રનો નથી, એ વસ્ત્રની ઉપર આવી ચડેલો એ રંગ છે એટલે આવી પડેલી ઉપાધિ છે, એને ઔપાધિક ભાવ કહેવાય. વસ્ત્ર તો વસ્ત્ર છે, સફેદ જ છે, રંગ જે છે એ એની સાથે રહેલું છે એટલે જ્યારે એ રંગ એ વસ્ત્રની સાથે રહ્યો છે તો એ લાલ રંગનું દેખાય છે એટલે એ લાલ રંગને ઉપાધિક ભાવ કહેવામાં આવ્યો. એ લાલ રંગ છે એને ઉપાધિક ભાવ અહીંયા કહેવામાં આવ્યો. તો સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ લાલ રંગ ની જેમ ઉદગળના સંયોગ વસે અનાદિકાળથી જેનો બંધ પર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઔપાધિક ભાવ વણાદિક એને અવલંબીને પ્રવર્તતો થકો તે એટલે વ્યવહારને બીજાના ભાવને બીજાનો કહે છે. પહેલા તો સિદ્ધાંતની વાત એક મૂળ કરી દીધી કે વ્યવહાર નય છે એ પર્યાય આશ્રિત હોવાથી એ પર્યાયનું લક્ષ્ય કરીને પર્યાયમાં જે જણાય છે એને દર્શાવનારો છે એ વાત કરી દીધી. હવે ઉદાહરણ એમ લીધું કે વસ્ત્ર જે છે એ મૂળ તો સફેદ છે, સફેદ રૂનું છે એટલે, પણ એની ઉપર ચડેલો લાલ રંગ છે એ લાલ રંગ ને કારણે લાલ રંગની ઉપાધિને કારણે એ વસ્ત્રને લાલ કહેવામાં આવ્યું, લાલ વસ્ત્ર એમ કહેવામાં જે આવ્યું તો એ એની પર્યાયનું લક્ષ્ય કરી અને એની પર્યાયનું વર્ણન કરતા એ વસ્ત્રને લાલ કહી દેવામાં આવ્યું. વસ્ત્ર લાલ છે જ નહીં, વસ્ત્ર તો સફેદ જ છે, એની સાથે જે રંગ રહ્યો છે એટલે લાલ દેખાય છે. એ લાલ રંગ નીકળી પણ જાય, એ લાલ રંગ નીકળી પણ જાય, પાણીમાં નાખો ને કાચો રંગ હોય તો તરત નીકળે, પાકો રંગ હોય તો બીજી પ્રક્રિયાથી નીકળે, પણ નીકળી જાય. એ નીકળી જાય છે એનો અર્થ જે છે કે એ વસ્ત્રનો રંગ નથી. એટલે એ પર્યાય જે છે એ આની પર આવી પડેલી ઉપાધિ છે, લાલ રંગ જે છે એને કારણે એને વસ્ત્રને લાલ કહેવામાં આવે છે. એ ઉદાહરણની જેમ આ પૂદગળનો સંયોગ, પેલામાં એ રંગનો સંયોગ હતો, અહીંયા આ પૂદગળનો સંયોગ જીવને છે અને એ પૂદગળનો સંયોગ જીવને અનાદિનો છે. કયા પૂદગળો? કારમણે પૂદગળો છે તે, આ શરીર વગેરે મળે છે તે, એ બધો પૂદગળનો સંયોગ અનાદિથી એને વર્તે છે. કોને? જીવને. એટલે પૂદગળના સંયોગ વશે અનાદિથી અનાદિકાળથી જેનો બંધ પર્યાય પ્રસિદ્ધ છે એને કારણે એ બંધ પર્યાય એટલે કર્મબંધની પર્યાય જે છે, જેવી પર્યાય જે છે એ મનુષ્યની કે તિર્યંચની કે જે કંઈ છે તે એ પ્રસિદ્ધ છે એવા જીવના એ ઔપાધિક ભાવ, આ બધા જ ભાવો જે છે એને અવલંબીને કહેવામાં આવે એટલે જીવની સાથે રહેલા જે ભાવને અવલંબીને કહેવામાં આવે એટલે જીવ આવો કે જીવ તેવો કહેવામાં આવે. જેમ પેલું વસ્ત્ર સફેદ છે છતાં એને રંગને કારણે લાલ વસ્ત્ર કહેવામાં આવે એવી રીતે આ જીવ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ હોવા છતાં પણ એને કોઈ પર્યાય નથી તે છતાં પણ એને મનુષ્ય કહેવામાં આવે કે તિર્યંચ કહેવામાં આવે કે એના જે કંઈ ભાવ બીજા જે છે એ પ્રમાણે એને કહેવામાં આવે, ગુસ્સાવાળો કહેવામાં આવે, ક્રોધવાળો કહેવામાં આવે કે લોભી કહેવામાં આવે, એ બધા જે કંઈ વર્ણ આદિ કહેતા બધા ભાવો, એમાં 29 બોલમાં જે ભાવ આવ્યા બધા ભાવ એને લઈને જો કંઈ પણ કહેવામાં આવે, એને અવલંબીને જે પ્રવર્તતો થકો એ વ્યવહાર નય, એટલે એને લઈને જે વર્ણન થયું એ બધો વ્યવહાર નય છે. એ ખરેખર શું કરે છે? તો કે બીજાના ભાવને બીજાનો કહે છે, એ ભાવ જીવના નથી છતાં એને જીવના કહે છે, એ જીવના કહેવાવાળો ભાવ એ વ્યવહાર નય છે. શું? વ્યવહાર નયની વ્યાખ્યા સરસ રીતે કરી છે કે જે બીજાના ભાવ છે એને બીજાના કહે છે, એટલે બીજાના ભાવ ને જીવના કહે છે, એ ભાવ જીવના નથી છતાં જીવના કહે છે એટલે એ વ્યવહાર નય થયો. ઉદાહરણમાં શું લીધું? વસ્ત્ર લીધું, સફેદ વસ્ત્ર છે, એ રંગ સાથે છે એટલે એનું વર્ણન કરતા એને લાલ વસ્ત્ર કહી દેવામાં આવે, એવી રીતે જીવ શુદ્ધ છે છતાં પણ એ કર્મ સહિત છે, કર્મની ઉપાધિ સહિત છે, એ ગુણસ્થાન માગણા સહિત છે, જે બધા ભાવો સહિત છે એટલે એને એવો કહી દેવામાં આવ્યો, એને મનુષ્ય છે કે તિર્યંચ કે ક્રોધવાળો કે ગુસ્સાવાળો કે માયાવી કે કપટી કહેવામાં આવ્યો. પણ જીવ તો શુદ્ધ જ છે. પેલા જે ભાવ છે એ જીવના નથી, એના મૂળ સ્વરૂપમાં નથી, છતાં પણ એને એમ કહેવામાં આવે છે. અને આવું કહેવા વાળો કોણ છે? એ વ્યવહારનય છે. એ વ્યવહારનય થી એમ કથન થાય છે. શા માટે? તો કે વ્યવહારનય પર્યાયની દ્રષ્ટિ દ્વારા બધું જણાવનારો છે. એટલે વ્યવહારનય પર્યાયનો આશ્રય કરનારો છે. પહેલા જ વાત મૂકી દીધી કે વ્યવહારનય પર્યાય આશ્રિત હોવાથી એ જે કંઈ વર્ણન કરશે એ પર્યાયમાં એને જે દેખાય છે એને જ જણાવશે. મૂળ દ્રવ્ય ત્રિકાળી જે છે, શાશ્વત વસ્તુ છે, એને નહીં જણાવે. એટલે ઉદગળના સંયોગને વશે જે અનાદિકાળથી જેને બંધ પર્યાય પ્રસિદ્ધ છે, કર્મબંધ, કર્મબંધની પર્યાય પ્રસિદ્ધ છે, એટલે એ કર્મબંધ સહિત જે અવસ્થા છે એવો જે જીવ, એને આ ઉપાધિક ભાવો બધા જે છે એને અવલંબીને જે કહેવામાં આવ્યું એ બધું વ્યવહારનય દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે એ વ્યવહારનય છે એ બીજા ભાવને જીવના કહે છે, કેમ કે વ્યવહારનય પર્યાય આશ્રિત છે. પણ ખરેખર જો નિશ્ચયનયથી જો જોવામાં આવે તો દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, જીવ તો શુદ્ધ જ છે, પેલું વસ્ત્ર જેમ શુદ્ધ છે, સફેદ છે, એવી રીતે આ ભગવાન આત્મા પણ શુદ્ધ જ છે. એટલે નિશ્ચય નય છે એ સાચા સ્વરૂપને જણાવનારો છે. એટલે અહીંયા કહે છે કે અને નિશ્ચય નય દ્રવ્યના આશ્રય હોવાથી, વ્યવહારનય પર્યાયના આશ્રય કથન કરનારો છે, વ્યવહારનય પર્યાયના આશ્રય જણાવનારો છે, જ્યારે નિશ્ચય નય છે તે દ્રવ્યના આશ્રય હોવાથી, જેવું દ્રવ્ય છે જે બદલાતું નથી, ત્રિકાળ એવું ને એવું જ રહે છે, જો દ્રવ્ય બદલાય નહીં. છ પ્રકારના દ્રવ્ય ભગવાને કહ્યા, એ દ્રવ્યમાં કોઈ ફેરફાર કોઈ કરી શકે નહીં, એ થઈ શકે નહીં. જો દ્રવ્ય બદલાઈ જાય, દ્રવ્ય બદલાઈ જાય તો મોટી ઉથલ પાથલ થઈ જાય. કોઈ દ્રવ્ય પોતે પોતાના રૂપે રહી શકે નહીં, જીવ જીવ રૂપે રહી શકે નહીં, પૂતગળ પૂતગળ રૂપે રહી શકે નહીં. એટલે એવું તો બનતું નથી. એટલે દ્રવ્ય નું સ્વરૂપ છે એ તો ત્રિકાળ છે. એટલે એ નિશ્ચય નય છે એ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરીને, દ્રવ્યનો આશ્રય કરીને જણાવનારો છે. એટલે નિશ્ચય નય દ્રવ્યના આશ્રય હોવાથી કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તો થકો, જેવો સ્વભાવ છે, જેવા એના લક્ષણ ગુણ જે છે એને અવલંબીને પ્રવર્તે છે, માટે બીજાના ભાવને જરા પણ જીવના કહેતો નથી, બીજાના કહેતો નથી એટલે જીવના કહેતો નથી. બીજાના એટલે જીવ સિવાય બીજાના જે ભાવ છે એને જીવના કહેતો નથી, એનો નિષેધ કરે છે. એ રીતે જીવના હોય કે પૂતગળના હોય, તો પૂતગળના જે ભાવ છે એને જ્યારે નિશ્ચય નથી જોવામાં આવે તો એ પૂતગળના જ ગુણોને જણાવનારો છે, એ અન્યના ગુણોને પૂતગળના ગુણ તરીકે જણાવનારો નથી. ધર્માસ્તિકાયના ગુણને એ પૂતગળના ગુણ તરીકે જણાવનારો નથી. જીવના ગુણ જે છે એની ઉપર પૂતગળના ગુણનો આરોપ કરનારો નથી, પૂતગળના ગુણને જીવના કહેનારો નથી, જીવના ગુણને પૂતગળના કહેનારો નથી. એટલે નિશ્ચય નય છે તે દ્રવ્યના આશ્રય છે, અને દ્રવ્યના આશ્રય હોવાથી કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તો થકો, બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, એનો નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે 29 પ્રકારના ભાવની વાત કરવામાં આવી છે, એવા ભાવો છે તે વ્યવહારથી જીવના છે અને નિશ્ચયથી જીવના નથી, એવું ભગવાનનું સ્યાદવાદવાળું કથન યોગ્ય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથા સંબંધી ગુરુદેવે જે વાત કરી છે એને આવતા સ્વાધ્યાયમાં આપણે લઈશું. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખ નામ અનંત સુખ